તારીખ 17/7/1989 શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ આંક 21 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 15
શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ મહાત્મા ધર્મ હોય તો ઉપકાર બુદ્ધિ રાખો, સત્ય ઋષિના સમાગમમાં રહો, નિયમિત રહો, સત્શાસ્ત્રનું મનન કરો, ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. મહાત્મા થો એટલે મહાપુરુષ, જે કોઈ મહાપુરુષ થયા તે બધા પહેલા સામાન્ય મનુષ્ય હતા. તેમણે વિશાળતા શું રાખી કે કોઈના ઉપર પણ ઉપકાર કરો, કોઈના ઉપર પણ અપકાર ન કરો. ઉપકાર બુદ્ધિ રાખવી એટલે બધા જ ઉપર, થઈ શકે એટલા બધા જ ઉપર ઉપકાર કરવાનો અભિપ્રાય રાખો અને એ અભિપ્રાય અનુસાર થઈ શકે એટલો ઉપકાર કરો. એટલે બીજાને લાભ થાય તો જોવું. ઉપકાર બુદ્ધિ રાખવી એટલે બીજા સર્વ કોઈને લાભ થાય તે દ્રષ્ટિકોણ રાખવો. આ એક હૃદયની વિશાળતાનો પ્રકાર છે. જેનું વિશાળ હૃદય છે, જેના હૃદયમાં ઉદારતા છે, એ સર્વ પ્રત્યે ઉપકાર બુદ્ધિ રાખે છે, સર્વ પ્રત્યે ઉપકાર કરવાનો અભિપ્રાય રાખે છે. એ માનતા હોવાથી એનું વલણ તે મહાન હોવાથી એની પ્રસિદ્ધિ માટે મહાત્મા કહેવાય છે. ન કહે ન પ્રસિદ્ધિ થાય તો પણ તે મહાત્મા જ છે, એની માનતા છે. માટે સત્પુરુષ નામના સમાગમમાં આવો, સત્સંગ એનો હોવો જોઈએ, કુસંગ નહીં હોવો જોઈએ. ગુણવાન પુરુષોના સમાગમમાં રહે એ પોતાને હિતનું કારણ છે. મુમુક્ષુથી માનીને એની દશા પર્યંત સમાગમમાં એક માત્ર સત્સમાગમ જ આદરણીય છે, કુસંગ જરા પણ આદરણીય નથી. એ પોતાના પરિણામને ચડવાનો પ્રકાર છે અને કુસંગ છે એ પડવાનો પ્રકાર છે. મુનિ પણ દ્રવ્યલિંગી મુનિનો સમાગમ રાખે તો પડી જાય, ભાવલિંગી મુનિ હોય અને એના સાથે કોઈ દ્રવ્યલિંગી મુનિ ફરતા હોય તો એના પ્રત્યે પ્રીતિ રાખે, એની સેવાની અપેક્ષા રાખે, એના સમાગમમાં પ્રેમ રાખે, પ્રીતિ રાખે, અનુરાગ રાખે, રુચિ રાખે, એમને દશામાંથી પડી જાય. નીચેવાળાએ તો હંમેશા પોતાથી જે વિશેષ ગુણવાન હોય એનો સમાગમ કરવો. એ પોતાને ઉચ્ચ પરિણામ કારણ મળે છે.
કરે
જે નીચે વાળા છે તો ઉપર વાળા ના સમાગમ નો ભાવ રાખે, એમાં ઉપર વાળા ને નુકસાન ન થાય. પણ ઉપર વાળા નીચે વાળા નો ભાવ રાખે તો પડે જાય. એટલે શું છે, એમાં બહુ સિદ્ધિ વાત એ છે કે જે નીચેના સ્થાને છે એટલા માટે નીચેના સ્થાને છે કે એનામાં દોષ છે, ઊંચા સ્થાને છે એટલા માટે છે કે એનામાં નિર્દોષતા છે અને ગુણ છે. તો ઉપરવાળા નીચેવાળાના દોષને કરાવે તો નહીં, પોતે કરે તો નહીં, પણ કરાવે પણ નહીં, એની પાસે કરતો હોય તો એને પણ નિષેધ, એટલે એને અનુસરવાનું ન થયું. પણ નીચેવાળાના દોષનું સંરક્ષણ કરે એ મને અનુકૂળ રહે છે, માટે એના દોષનું રક્ષણ કરે, એના દોષનું ગુણોદન કરે, એના દોષને ગૌણ કરે, તો પોતે દોષિત થઈ જાય, પોતે પડી જાય એમ છે. અને એવું ત્યારે જ કરે કે એને કાંઈ અપેક્ષા ભાવ રહેતો હોય તો, એ અપેક્ષા ભાવને સમાગમતી તો છે. સમાગમ કરવું એટલે અપેક્ષા ભાવે સંઘમાં રહેવું, સંઘમાં જવું, કોઈ અપેક્ષાથી સંઘમાં જવું, સંઘમાં રહેવું, એને સમાગમ કર્યો કહેવાય છે. નીચેવાળા ઊંચેવાળાનો સમાગમ કરે છે, ઊંચેવાળા નીચેવાળાનો સમાગમ કરે છે એમ ન કહેવાય, એમ ન કહી શકાય, ભલે એના સંઘમાં એ આવે છે તો એ કેટલો ફરક છે. આહાર વિહાર આદિમાં અલુપ્ત, આહારમાં વિહારમાં એટલે પંચેન્દ્રિયના વિષયમાં નિરસ પરિણામ અને નિયમિત, નિયમિત એટલે મધ્યમ કક્ષણ, જેને એમ કે આહાર છે તો મિતા આહાર જેને કહેવામાં આવે છે, બહુ વધારે આહાર તો માણસને સ્વાદની તીવ્રતા થાય તો જ કરે છે, નહીંતર વધારે આહાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. મધ્યમ કોટીનો આહાર શરીર નિર્વાહ માટે ફક્ત, શરીરમાં રહેવાથી શરીરને ભાડું ચૂકવવું પડે બસ એટલું કારણ હોય છે. નિયમિતપણે આહાર વિહારના અલુપ્ત પરિણામે સત્શાસ્ત્રનું અધ્યયન મનન ચિંતન રાખે, ઊંચી શ્રેણીમાં એટલે પોતાના આત્માને ઊંચે લાવવો, ઉપલા વર્ગમાં ઉપરની કક્ષામાં પોતાનો આત્મા આવે એવું લક્ષ્ય રાખે, આ બધા પ્રકાર મહાપુરુષ થવાના છે. આવો જીવ આગળ જતા મહાપુરુષ થઈ શકે છે, થાય છે. આહાર વિહાર આદિ એમ લીધું ને, પંચેન્દ્રિયના વિશે લઈ લેવા જેવી લઈ ગયો તો હોય, પંચેન્દ્રિયના વિશે એ બધામાં નિયમિત થઈ
ગયું.
હા, એટલે એમ કે ઘણા શરીર સ્વાસ્થ્ય માટે ફરવા જાય છે, વિહાર કરીએ એટલે ફરવા જાય તો ખૂબ ચાલો, ખૂબ કસરત કરો, ખૂબ શરીરને સારું બનાવો, એવું નિયમિત બસ નિયમનો હોય છે. નિરસ પરિણામથી પ્રમાદાદી ન વધે એ ખાતર સામાન્ય જે પ્રકાર હોય એવો પ્રકાર રાખે, નિયમિતપણે મર્યાદિત, નિયમિત એટલે મર્યાદિત, એકદમ મર્યાદામાં રાખે, અતિ વધારે પણ નહીં, એકદમ નહીં એમ પણ નહીં. મહાત્મા થવા એટલે પોતાને ઉચ્ચ કોટીમાં આવવા માટે મહાત્મા કેવડાવવા માટે નહીં પણ મહાનતા ગ્રહણ કરવા માટે, મહાનતા પ્રાપ્ત કરવા માટે, મહાન ગુણોની ઉપલબ્ધિ કરવા માટે, આત્માના ગુણો પ્રગટ કરવા માટે, એમ એવું આત્માર્થી તરીકેની વાત છે. જેમ કે વાત કરીએ તો શ્રીમદજીને અત્યારે આપણે શું કહીએ છીએ, એ મહાપુરુષ થઈ ગયા. પણ એ તો એમને પોતે આ 20 વર્ષની ઉંમરે આ બધો વિચાર કર્યા છે ત્યારે સામાન્ય કુટુંબમાં છે. પછી આગળ વધતા વધતા તમને દર્શન વેપાઈમાં એથી સ્વરૂપમાં વિશેષ રમણતા કરતા એકાદ તારીખ પદ સુધી પહોંચ્યા. તો આજે આપણે એને મહાત્મા કહીએ છીએ. જન્મા ત્યારે થોડા મહાત્મા, મહાત્મા થયા તે તો જેને એ વાત થવું હોય તેણે શું કરવું જોઈએ, એટલી વાત લીધી. લાઈન દોરી આપી છે અંદરની બહારની, વિચારની, ચિંતનની, આહાર વિહારની, સમાગમની, ચારે બાજુથી માર્ગદર્શન આપ્યું છે. વ્યવહારથી વાત કરી છે, પણ વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જેને લઈને પોતાના પરિણામ ઉપર સ્થિતિ અસર આવે. ઉપકાર બુદ્ધિ રાખવું એટલે એ પોતાના પરિણામની વાત છે. સત્પુરુષના સમાગમમાં જવું તો સતની રુચિ હોય તો રુચિવાળો સત્સમાગમ કરે છે, એના પરિણામનો વિષય થઈ ગયો. એવી રીતે આહાર વિહારમાં નિરસ પરિણામ, અલુપ્ત એટલે નિરસ પરિણામ, વૃદ્ધિના પરિણામ આહારમાં ન હોય, મને ગમે તેવું સુંદરમાં સુંદર ભોજન બન્યું હોય તો પણ એને વૃદ્ધિના પરિણામ ન થાય, નિરસપણે આહાર લે, ઠીક છે. આ એ ભાડું દેવાની વાત છે, આથી વધારે કાંઈ નથી. આત્મા અનહારી પદાર્થ છે, આહાર કરતો નથી, કરી શકતો નથી. એનો સ્વાદ લઈએ, એનો રસ લઈએ, જેટલો રસ તેવો લઈએ એટલો આત્મા નુકસાન કરે. ઇન્દ્રિયો તરફના પરિણામોમાં જેટલો રસ લઈએ એટલો અતિન્દ્રિય સ્વભાવથી દૂર જાય, આ એનો સિદ્ધાંત છે. અતિન્દ્રિય સિદ્ધાંત, અતિન્દ્રિય પરિણામને અતિન્દ્રિય સ્વભાવથી દૂર રહે, નજીક ના આવી શકે. ત્યાં સુધી ગુરુદેવે એ વાત લીધી કે જેને પરલક્ષી સૂક્ષ્મ જ્ઞાનના રસ ચડી જશે તેને અતિન્દ્રિય સ્વસંવેદન જ્ઞાન નહીં થાય, ઉત્પન્ન નહીં થાય, એ દૂર થઈ જશે એનાથી. કેમ કે એ પણ મન સહિતના એક પરિણામ છે. એનો રસ ચડી જાય, ઉઘાડનો રસ ચડી જાય, સૂક્ષ્મનો રસ ચડી જાય, મને ઘણી સમજણ પડે છે, મને આવડે છે, હું જાણું છું, એ અતિન્દ્રિય જ્ઞાન સંવેદન જે પરિણામ છે આત્માનું, એનાથી એ દૂર થઈ જાય છે. એને પરિણામ થતું નથી, આવતું નથી. એટલે પોતાના સૂક્ષ્મની મહત્તા કરવીને બીજા એવા બહિર્લક્ષી સૂક્ષ્મ વાળા હોય એની પણ મહત્તા કરવામાં એનું અનુમોદન આવી જાય છે. એ પોતાની મહત્તા કરવું અને બીજાનું અનુમોદન કરવું એનું ફળ એક જ થાય છે, એવી વાત છે. હા, એવી છે, ગર્ભિત પણ એમ છે કે મને પણ આવું જ થાવ, આવો એનો જેનો ઉઘાડ છે એવો ઉઘાડ મારે હોય તો કેવું સારું, એમ એનો અર્થ છે. અનુમોદનનો અર્થ સિદ્ધ એ છે. જેમ બીજાનું સારું મકાન, મોટું મકાન જોઈને શું વિચાર, બહુ સરસ છે, બહુ સરસ છે, એનો અર્થ કે મારે એવું હોય તો સારું, સીધી વાત છે. એ તો બીજાના બહાને પોતાની રુચિને પોષે છે, પોષણ આપે છે, વૃદ્ધિગત કરે છે. બાનું બીજાનું છે, પરિણામ તો પોતાનું છે. ઊંચી એટલે ગુણ નહીં, ગુણ ઊંચા છે ને ગુણની ભાવના રાખવી, બાહ્ય વૈભવની નહીં, સૂક્ષ્મ જ્ઞાનની નહીં, એ બધી ભાવના ઊંચી નથી, એ તો નીચી ભાવના છે. એ ક્યાં ઊંચી ભાવના છે? 21મી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વિવેકી અભેદ એવા આત્માનો એક પણ વિચાર કરો એકાંતમાં બેસીને આ પોતાનું સ્વરૂપ છે જેમાં અત્યારે અનંત જ્ઞાન વિદ્યમાન છે, અનંત દર્શન વિદ્યમાન છે, અનંત ચારિત્ર વિદ્યમાન છે, અનંત વીર્ય વિદ્યમાન છે, ચારિત્ર એટલે સુખ લઈ લેવું, અનંત સુખ વિદ્યમાન છે. એનાથી ચાર કયા પણ ચારનો એક ભાવ સ્વરૂપ, ચારેથી અભેદ એવું આત્મા એટલે પોતાનું સ્વરૂપ. આત્મા એટલે કોઈ ચીજ નહીં, આત્મા એટલે પોતાનું સ્વરૂપ. એનો એક પણ પૂર્ણ વિચાર કરો, હું આવો છું એનો વિચાર કરો. એમ કેવું છે પોતાના પોતાની આવી આવા અસ્તિત્વની આવા મોજુદ સ્વરૂપની નો વિચાર કરો, વિચાર કરો એનો, કે એને દેખવાનો એને જોવાનો પ્રયત્ન કરો. સુવિચારણા તરીકે ચાલુ થઈ ગઈ છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે જ્ઞાન, આત્મિક જ્ઞાન કહો કે આત્મજ્ઞાન. જ્યાં આવી શું વિચારણા હોય છે ત્યાં આત્મજ્ઞાન પ્રગટ થાય છે. જે જ્ઞાન એ ક્ષય ન થઈ પામે પદ નિર્વાણ, મોક્ષનું કારણ છે. એક આત્મસિદ્ધિની કડીમાં મુમુક્ષુની ભૂમિકાની શું વિચારણાથી માંડીને નિર્વાણના પદ સુધીની સંધિ છે, એક પદની અંદર આટલી વાત છે. એમ કે ભૂલી જાય છે જીવ પોતાના આવા અનંત ચતુષ્ટયથી મંડિત એવા સ્વરૂપને વિસ્મરણ કરે છે, એને એમાં સાવધાન થવાની પ્રેરણા આપે છે. તું એમાં સાવધાન થા, પોતાનું આવું સ્વરૂપ છે એને સંભાળ. એક પળ પણ વિચાર કરો, એનો અર્થ કે એક પણ વિચાર કરો નહીં, જેટલો થઈ શકે એટલો વિચાર કરો, પણ ઓછામાં ઓછો 24 કલાકમાં તદ્દન વિસ્મરણ રહે એમ તો થવું જ નહીં જોઈએ. જો પોતાના એક ક્ષણ પણ પોતાના આવા સ્વરૂપને સંભાળવાની જાગૃતિ આવશે તો 24 કલાકના બીજા બધા પરિણામો પર એની અસર આવશે. એમ છે, એવું એ વિશિષ્ટ વાત છે. કેમ નહીં આવતું? બહુ ઉગ્રતા વાળી લાઈન છે, એકદમ માલતા ચાલતા ખાતા પીતા ઘણો પુરુષાર્થ. ચોવીસ, નિર્ગ્રંથતા ધારણ કરતા પહેલા પૂર્ણ વિચાર કરજો. આ દીક્ષા લેવાની વાત છે. નિર્ગ્રંથતા એટલે જેમ દીક્ષા લેવા ધારણ કરતા પહેલા પૂરો વિચાર કરજો, એ લઈને ખામી આણવા કરતા, દીક્ષા લઈને પછી એમાં ગમે તેમ ચાલવા કરતા અલ્પારંભ દીઠજો. ગ્રસ્ત અવસ્થામાં આરંભ પરિગ્રહ અલ્પ કરી નાખો. મુનિદશામાં હોય તો બહુ વિચાર કરીને દેવી, એમાં પછી કોઈ પ્રતિજ્ઞાનો ભંગ થાય, કોઈ વ્રતનો ભંગ થાય, મૂળાચારમાં ક્યાં ફેર પડે એવું તો નહીં થવું જોઈએ. એ ન થાય તો અલ્પારંભે થવું, પણ ઉતાવળ કરીને પ્રતિજ્ઞા ભંગ થાય એ રીતે દીક્ષા નહીં લેવી, એ સાધુને માટે વાત છે. 29, યથાર્થ વચન ગ્રહવામાં દંડ રાખશો નહીં કે આપનારીનો ઉપકાર કરશો નહીં. કોઈ આત્મહિતના યથાર્થ વચન કહે તો એને ગ્રહણ કરવામાં દંભ રાખવો, એટલે ઉપરથી ગ્રહણ કરવા, અંદરથી અભિપ્રાય બીજો રાખવો, અભિપ્રાય ખોટો લઈને બેસવો, અને પોતે સાંભળવા બેસે છે ગ્રહણ કરવા બેસે છે એવો દેખાવ થાય. અને જેને યથાર્થ વચન આપ્યું હોય એના પ્રત્યે ઉપકાર બુદ્ધિથી જોવું, બીજા પ્રકારે નહીં જોવું અથવા એની વિરુદ્ધ નહીં જોવું, એના ઉપકારને નહીં ઓળખવા બરાબર છે અને નહીં ઓળખવા બરાબર છે. એટલે એ બહુ મોટો અપરાધ છે. જીવના પરિણામ ઘણા મલિન થાય ત્યારે તે યથાર્થ વચન ગ્રહણ કરવામાં પણ આડંબર કરે અને એવા વચન કહેનાર પ્રત્યે પણ વિરોધ કરે અથવા એના ઉપકારના પ્રત્યે અપકાર કરે એવું બને. એ ઘણા મલિન પરિણામ છે, એવું નહીં થવું જોઈએ એવું એક માર્ગદર્શન. સજ્જનતામાં એવી વાત લે છે કે કોઈ તૃષા લાગે અને પાણી પણ આપણે પીવડાવે તો એનો ઉપકાર ન ભૂલે. તો જે આત્મા સંભાળે એનો ઉપકાર કેટલો, આત્મરસનું પોષણ થાય એ રીતે એના વચન હોય એનો ઉપકાર કેટલો, એમ સજ્જનતાથી પણ વિચારે તો ઘણો ફરક પડે છે. એવી સજ્જનતા હોય તો આત્મરસ પીવડાવે એના પ્રત્યે કેટલો ઉપકાર ભાવ આવે, એ સજ્જનતાનો પ્રકાર છે. બીજા એમ કે આ તો તત્વની મોટી મોટી વાતો કરે છે અને સાંભળે છે, આમાં તો કઈ માલ નથી ને દમ એમ. પ્રયત્ન તો હોવો જ જોઈએ, પ્રયત્ન રહિત સાંભળે છે એટલે દંભ કહે છે. જે સાંભળે છે એનું ગ્રહણ કરવાનો અંતર પ્રયત્ન હોય, અંતરની ભાવના હોય, એ દંભમાં નથી ગણાતા. ભલે પ્રાપ્ત ન થયું હોય તો એ પછી પ્રાપ્ત થશે, પણ એ પ્રાપ્ત કરવાની ને પ્રાપ્ત થવાની શ્રેણીમાં આવેલો જીવ છે એને દંભી નથી કહેવાતો. પણ એમને ઉપર ઉપર ચાલે છે અથવા ગણતરીમાં પોતાને ગણાવવું છે બીજાની નજરમાં, એ બધો દંભ છે. એટલે કે જ્યાં લોક સંજ્ઞાના પરિણામ થાય છે, સમાજનો દ્રષ્ટિકોણ જ્યાં મુખ્ય થાય છે, ત્યાં દંભ ઉત્પન્ન થયા વિના રહેતો નથી અને એ મોટું નુકસાન છે. હા, પોતાની સાથે ગુરુદેવ ની આબરૂ નો ખબર છે. એટલે એમની કિંમત ઘટે એવું પોતે વર્તન કરે ત્યારે એ ઉપકાર ઓળવા ઓળવવા બરાબર થઈ જાય છે, ત્યારે એ ઉપકાર ઉપકાર ઓળવવા જેવું થાય છે. હા, એ તો મને અનંત સંસાર લીધો છે, એનું ફળ અનંત સંસાર લીધો છે, બહુ મોટો અપરાધ છે. અમે બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શોધ્યું છે કે ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. બહુ બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શોધ્યું છે અથવા મળ્યું છે અમને શોધતા, કે અંદરમાં જે આત્મા અનંત શક્તિ ચમત્કારિક શક્તિનો ધણી છે એ આખા જગતમાં કોઈની એવી વાત લક્ષમાં નથી. એને ભૂલીને બધા વ્યવહાર કરે છે. હું ફળાણો છું, જે કર્મજનિત અવસ્થા સંયોગની છે એ માનીને ચાલે છે. અંદરમાં જે સ્વભાવ છે, જેની અંદર ચમત્કારિક ગુણો રહેલા છે અને જે શક્તિ પણ હોવાથી ગુપ્ત છે, વ્યક્ત નથી, એના ઉપર વિશ્વમાં સૃષ્ટિમાં જીવોનું લક્ષ્ય નથી એવું અમને સ્પષ્ટ લાગે છે. એ ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષ્યમાં નથી રહી. જગતની અંદર લોકો કેટલાક ડાયા માણસ ગણાય છે, કોઈ કોઈ અતિ બુદ્ધિમાન પણ ગણાય છે, અતિ વિચારવાન ગણાય છે, પણ વિચાર કરીને જોઈએ છીએ ત્યારે એમ લાગે છે કે અરે પોતાનો પરમાત્મા છે એના ઉપર જ લક્ષ્ય નથી, આ તો ભારે ગજબ વાત છે, તને ડાયા ગણાય છે. એ ડાકણનો ઉપયોગ ગુરુદેવની ભાષામાં કહીએ તો રખડવામાં થાય છે, બીજું કોઈ રીતે થતું નથી. એક વખત વાત કરી છે, એક બે વખત વાત કરી હતી. હું બધું ભાવનગર પધારેલા, હું બધાભાઈ ને ત્યાં હું ભગવાન છે ફિલ્ટર પાસે તપત ચર્ચા પણ ત્યાં જ થતી એમના મકાનમાં છે. એટલે તત્વ ચર્ચા પહેલા ઘરે તો જે હોય એ ઘરે હોય, બહારના માણસો તો ટાઈમ થાય ત્યારે આવે. 10-15 મિનિટની બહાર હતી તો રૂમમાં આવીને બેઠા. એ બધા હું પણ 10-15 મિનિટ વહેલો હતો, હું જઈને બેઠા. ગુરુદેવ પધાર્યા છે, ચાલો બેસે. બીજા ભાઈ આવીને બેઠા. ગુરુદેવ વ્યક્તિગત વાત બહુ ઓછી કરતા, એમનો ઉદય મુખ્યપણે સમષ્ટિગત કથન કરવાનો હતો. સભાની અંદર ઉપદેશ આપે, વ્યક્તિગત ગોઈને એમ ન કહેતા તું આમ કરને, તું આમ કરે, તું આમ કરે, તું કરે. પણ કોઈ ભાગશાળી હોય તો એને પણ એવો યોગ બને છે. તો વજાભાઈને એવી વાત કરી, એમ સાંભળ્યું છે વજાભાઈ કે તમે બુદ્ધિવાળા માણસ છો, બહુ વ્યવહાર કુશળ ડાયા માણસ ગણાવ છો. પણ માણસનું ડાપણ ત્યારે કે જન્મ મરણનો નાશ કરી નાખે એવો ધર્મ પ્રાપ્ત કરી લે તો એને ડાપણ. એટલે કે તમારી બુદ્ધિનો ઉપયોગ અત્યારે જે આ વિષયના આ વાત ચાલે છે એ અનંત જન્મ મરણનો નાશ કરી નાખે એવી વાત છે. એની કિંમત આંકડી એનું નામ ડાપણ છે. અને એ કરી કરવા જેવું છે એ કું ખાનગી માટે ઠીક. બુદ્ધિ તો પછી એવી આ દેવડી ચાલવાની મુત્સદીગીરીમાં તો મુત્સદીગીરી છે. એ શબ્દ તરીકે સુહાળો શબ્દ છે. એમાં તીવ્રપણે માયાચાર સિવાય છે. કઠોર ભાષામાં એને સારી એવી લુચ્ચાઈ કરતા આવડે ત્યારે એને ગુસ્સદીગીરી કરતા આવડે છે એમ કહેવાય છે. બીજું ખાય એટલે એમને એમ એ તો એમનો ભાવ જોયો હોય ત્યારે જ આટલી વાત કરે. એમને એમ જોયું કે આ જીવને હવે કંઈક ઠીક છે, અત્યારે કહેવા જેવું તક છે અને એનો ભાવ જોવે તો જ કહે નહીં કરી નથી. એટલે તો એમનો જે કહેવાનો ભાવ આવ્યો હોય એનો અર્થ જ એ છે કે ભલે અત્યાર સુધી દુનિયામાં એમણે ગમે એટલી મુત્સદીગીરી કરી હોય પણ અત્યારે એમને જે ધર્મ બુદ્ધિ થઈ છે એ સારી બુદ્ધિ થઈ છે એટલે એમને આ વાત કરી. હા, પુનઃ જોઈએ એની ભાવના જોઈએ, એમને જે ધર્મ અને ધર્માત્મા પ્રત્યેનું બહુમાન જોયું. એ તો શેઠિયામાં કરોડપતિને નવરાશ્યા છે અત્યારે. કામ ધંધા આડે 1000 જાતના પ્રોબ્લેમ હોય એને તો શું એ લોકોને ઉપાધિ ક્યાંય છોડી નથી બચારાને. એ તો ગુંચવાયેલા આપી રહ્યા છે. એના બદલે નવરાશ કાઢીને ગુરુદેવને કે મારે ત્યાં ઉતરજો, ધંધો છોડીને, મંદિર છોડીને, ઘર ખોલીને આવ્યા, રહ્યા ત્યાં ઉતાર્યા. એ ધર્મ બુદ્ધિથી એટલા નજીક આવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ગુરુદેવે એને બ્રાહ્મણ કરી કે આ માર્ગ એવો છે કે ધ્યાન દો તો જન્મ મરણનો નાશ થઈ જાય એવી વાત છે. એટલી કરુણા છે, વ્યક્તિગત કરુણા કરે છે, એ યોગ્યતા જોઈને જ કરે છે, ગમે એમ તો કહે નહીં. ઝેરી પદાર્થ આવી ગયો હોય લઈ લેતા રડે તો ભલે પણ એને ઝેર ખાવા દેવાય નહીં એમ કદાચ કોઈને કઠોર વચન કહેવા પડે તો પણ એને ઝેર ખાતો અટકાવવો હોય અને અટકી શકે એવું હોય તો કઠોર વચન કહેવામાં દોષ નથી એમ કહેવું છે. નિર્મળ અંતકરણ એ બતાવીશ. નિર્મળ અંતકરણથી આત્માનો વિચાર કરવા યોગ્ય છે. કોઈ પ્રથમા નિર્મળ અંતકરણથી ગુપ્ત ચમત્કારનો વિચાર કરવો યોગ્ય છે એમ કીધું છે. ટૂંકમાં પાઠાંતર કર્યું છે. નિર્મળ અંતકરણથી એટલે નિર્મળ જ્ઞાનથી અંતરમાં અંતરણથી પોતાના સ્વરૂપના પોતાના અનુભવને અનુભૂતિને જોવાવાળું જે જ્ઞાન છે એને નિર્મળ જ્ઞાન કહે છે, નિર્મળ અંતકરણ કહે છે. એ પૂર્વક આત્માનો વિચાર કરવા યોગ્ય છે, આત્માને લક્ષમાં લેવા યોગ્ય છે. એમને ઉપર છલ્લે સ્થૂળ વિચારથી સ્થૂળ ઉપયોગથી આત્માનો વિચાર કરે, હું નાયક છું, હું તો નાયક છું, નાયક છું એમને ચાલે. નિર્મળ અંતકરણથી એટલે અંતરંગમાં સૂક્ષ્મ અનુભવના દ્રષ્ટિકોણથી શુદ્ધ સ્વરૂપનો શુદ્ધાત્માનો વિચાર કરવા યોગ્ય છે. એટલે હું શુદ્ધાત્મા છું એમ વિચારવા યોગ્ય છે. હું આવો શુદ્ધાત્મા છું એમ વિચારવા યોગ્ય છે. વિચાર કરવો એટલે કોઈનો વિચાર નથી કરવો, પોતે આવો છે એમ વિચાર કરવા યોગ્ય છે. શુદ્ધ અંતકરણથી, નિર્મળ અંતકરણથી કેવા શબ્દનો પ્રયોગ કર્યો છે. 20મા વર્ષે આપણે જે વાતો લખી છે, સેંકડો વચન લખ્યા છે. પહેલા 700 તો ગયા, પછી આ 126 છે. આપણે કોઈ કોઈ સિલેક્ટ કરેલા લઈએ છીએ.
હું
એમ કરે છે ને, અહીંયા હું આ મારું ના તારું હું ને તું કહે છે કે હું માને છે ત્યાં તું નથી ને જ્યાં તું માને છે ત્યાં તું નથી. તું તું લીધું છે એટલે હું ને તું બે માં તું બોલેલો છું. પરને ભૂલેલો છું અને સ્વને પણ ભૂલેલો છું. કારણ કે પરની પર્યાય દ્રષ્ટિ એ તું માને છે, આ તો આવો, આ તો આવો જ છે એમ પર્યાય દ્રષ્ટિ એ જોવે છે. બંનેમાં પર્યાય દ્રષ્ટિનો નિષેધ છે, હું માને તું માં. મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડા વિનાશ નિરીક્ષણ કરતા છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે અને તેને ત્રિકાળ નમસ્કાર છે. આ પદ લીધું છે એમને. કોઈ સમ્યક દ્રષ્ટિ દેવલોકમાં જાય છે, ત્યાં હજારો અપસરાઓ એને હોય છે, એવા દેવગુણ થાય છે, એ બધા નૃત્ય કરે છે અપસરાઓ. તો એનું સ્વાગતમાં 1000 વર્ષ સુધીનું નાટક ચાલે, સ્વાગત નાટક 1000 વર્ષ સુધી ચાલે. આપનું સ્વાગત પૂરું થશે 1000 વર્ષ. તો આને અહીંથી સમ્યક દર્શન લઈ ગયો છે, વૈરાગ છૂટે છે. કેમ કે નવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે છે. ઓહો, ક્યાંથી આવ્યો છું, કેવી રીતે આવ્યો છું, કેમ છે, એને વૈરાગ વધે છે. એને કોઈ સૌંદર્ય ઉપસરાનું જોતા વિશેષ આસક્તિના પરિણામ થવાને બદલે વૈરાગ્યના પરિણામ થાય છે. તો એવા જે મહાત્મા છે એને નમસ્કાર કર્યા છે બધે. અમે તો આવા પરિણામ જોઈને એને નમસ્કાર કરીએ છીએ. સમય દ્રષ્ટિના આવા પરિણામ જોઈને અમે નમસ્કાર કરીએ છીએ. અન્ય હોય છે, સમય દ્રષ્ટિઓ હોય છે, ધર્માત્માઓ હોય છે, સ્વર્ગમાં જાય છે. દેવાંગના તો સ્વર્ગમાં જાય છે, પૃથ્વી ઉપર તો હોય ત્યાં જાય છે. મોક્ષ માર્ગમાં ગુરુ વૈકી સાધુ જાય દેવલો, પણ ત્યાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તો અહીંયા પોતે એને નમસ્કાર કરે છે, સંભાળી રહે છે. વાહ, આ સંયોગ ફરી ગયા અને કોઈ વિવિધ જાતના સંયોગમાં આવી ગયા તો પણ ત્યાં પણ અલિપ્ત રહે છે, નિરસ પરિણામ થઈ રહે છે, ધન્ય છે એમને, નમસ્કાર છે. પોતાને એ પ્રકારમાં વિશેષ આગળ વધવું છે એટલે કેવી કેવી વાતો કરીને વાત લીધી છે. મિત્ર, આ તો કઈ ચાલુ અહીંયા પૃથ્વી ઉપર બનતી વાત નથી. દેવલોકની વાત અહીંયા સંભાળીને એ વાતમાં પોતાનો ભાવ અને અભિપ્રાય પ્રદર્શિત કર્યા છે. વિશિષ્ટ શૈલી છે. 39 ભોગના વખતમાં યોગ સાંભળે એ હણુકર્મીનું લક્ષણ છે. જ્યારે ઉદય ભોગવિલાસનો હોય ત્યારે પણ આત્માના હિતનો વિચાર આવે ત્યારે એના પરિણામ ત્યાંથી નિરસ્ત થઈ જાય છે આત્મહિતના લક્ષે. તો એ એમ બતાવે છે કે કોઈ પાત્રતાવાળો જીવ છે, કોઈ હણુકર્મી જીવ છે, નહીંતર ભોગના કાળે તીવ્ર આસક્તિના પરિણામ થાય છે અને એ વખતે આત્મહિતનો વિચાર પણ આવતો નથી. તો એ વખતે જ્યારે વિચાર આવે છે ત્યારે એમ સમજવું કે કોઈ હણુકર્મી જીવ છે, ભારે કર્મી જીવ નથી. જેમ આત્માને ઉચ્ચ કોટેનો ઉપદેશ જ્ઞાનીના શ્રીમુખેથી આવતો હોય ત્યારે કોઈને પોતાના વેપારના ધંધાના ભોગના બીજા ત્રીજા કોઈ વિચારો આવે, એનું સ્મરણ થાય, ઊંઘ આવે, પ્રમાદ થાય, આ ભારે કર્મી જીવના લક્ષણ છે. પ્રતિપક્ષ લઈએ તો એ જેમ ભારે કર્મી જીવના લક્ષણ છે એમ જ્યાં તીવ્ર બંધન થાય એવો ઉદય હોય ત્યાં એને આત્મહિતનું બંધનથી છૂટવાનો વિચાર આવે તો સમજવું કે હળવું કર્મી જીવ છે, એમની યોગ્યતા દર્શાવી છે. કેટલી વાત પોતાના અંતરમાંથી કાઢીને શાસ્ત્રમાં ગુતમાં જાવ તો આવા બધા પ્રકારની જલ્દી ન મળે. આ બધી અંદરથી કાઢેલી વાતો છે. 52 હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સઘળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ પણ વિકૃત કરશો, હા હોય તો હે સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે. ઈચ્છા કરવા વાળાને સત્પુરુષ કહી દીધો છે. મોક્ષને વાત કરી છે સત્પુરુષે, કે હું કહું છું એમ તું કરીશ, અથવા હું કહું એટલું બધું માન્ય રાખીશ ને. હું કહું કે ફળ કૂવામાં તો તૈયાર છું એમ કે છે. શું મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો, એટલે કે હું કહું છું એ બધું જ માન્ય રાખશો, ધાકડે ધાકડમાં બધું જ એમ. આટલું કાઢીને આટલું રાખવું એમ નહીં કે આટલું બરાબર નથી આપની વાતમાં, બાકીનું બાકી બરાબર છે. એ જો એમ તારી ઈચ્છા હોય, એટલે કે સર્વથા સત્પુરુષના ચરણમાં રહીને એને અનુસરવાની ઈચ્છા હોય તો એ સત્પુરુષ એ ભાવિ સત્પુરુષ છે, તો તું મારી ઈચ્છા કરજે, નહીંતર તું મારી ઈચ્છા છોડી દેજે, મારો સંગ કરવાની ઈચ્છા નહીં કરતો એમ કહે. એમ કહીને પ્રત્યક્ષ સત્સમાગમ મળે તો કઈ રીતે સત્સમાગમ કરવો, કેવી રીતે કરવો, એના ઉપર આ વાત લીધી છે. પૂરેપૂરી અર્પણતા હોવી જોઈએ એના એક વિકલ્પથી પણ વિરુદ્ધ જવાનો મુમુક્ષુ જીવ સ્વપ્નમાં પણ વિચારે નહીં, બુદ્ધિપૂર્વક તો વિચારે નહીં, સ્વપ્નમાં એ વિચાર કરે નહીં એમ હોવું. અડધું નિશ્ચયમાં તમારું સાચું અને વ્યવહારમાં તો અમે ડાપણવાળા, એ બધી સ્વચ્છંદનો પ્રકાર છે, એ પ્રકાર હોતો નથી. આપણા સમાજમાં જે બે વિભાગ થયા એનું મૂળ કારણ એ છે કે આ વિષય સમજાયણો નથી. જે લોકો દૂર થયા, વિમુખ થયા, એને આ વિષય સમજમાં નથી આવ્યું કે કોઈ વિદ્યમાન જ્ઞાની હોય, સત્પુરુષ હોય, તો એના વિકલ્પને અનુસરવું જોઈએ આજ્ઞા માનીને, એ વાત સમજમાં નથી આવી. હું જાણું છું, સમજું છું, માટે હું કહું તે બરાબર અને હું કહું તેમ બધાએ ચાલવું જોઈએ, કેમ કે હું બધા સમાજમાં અત્યારે મુખ્ય છું, એ વાત સમજણ આટલી સમજણ એમાં નથી, આ પ્રકારની આટલી સમજણ એમાં નથી. એમાંથી ઊભી થયેલી પરિસ્થિતિ એમાં અત્યારે આપણે બે ભાગમાં છીએ, એનું મૂળ કારણ આ છે.
સિંહ ઘટના કરે
એટલે તો ધન્ય અવતાર અને હિન્દુ અનુવાદ, ગુજરાતી અનુવાદ મિત્રાક્ષ સાહિત્ય તરફથી શરૂઆતમાં જ પ્રકાશિત કર્યો. એની પાછળ હેતુ એ હતો કે કોઈ સમજે કે ગુરુદેવની આજ્ઞા શું છે અને મુમુક્ષુઓનો ધર્મ શું છે એ સમજે. પણ સમજવું હોય તે સમજે છે, સમજવાનું યોગ્ય હોય તે સમજે છે. એટલે એ તો છે. જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહીત હોય છે. આ જ્ઞાન દશા છે. જ્ઞાનીઓને બારમાં કોઈ વાર હર્ષ વિષાદ દેખાય તો પણ અંતરંગમાંથી તેનાથી રહીત હોય છે. ખરેખર પોતાને ભિન્નતા થઈ ગઈ હોવાથી ઉદયના પરિણામ ઉપરછલ્લા થાય છે. વૃક્ષોકના અંદરથી ભિન્ન પડી ગયા છે, કાંઈ સંબંધ નથી મારા આત્માને કોઈની સાથે, કાંઈ સંબંધ નથી. ઉપર છે લોક, કદાચ ખેદ દેખાય તો ઉપર છે, અંતરંગથી નથી. કેમ કે અંતરંગથી તો સ્પષ્ટ જ્ઞાન મળતે છે કે આ આત્મા કોઈ આત્મા સાથે ખરેખર સગાઈ સંબંધ ધરાવતો નથી. હોય શકે જ નહીં, થઈ શકે એ વસ્તુ સ્થિતિ જ નથી. આ તો એક કહેવા માત્ર જગતનો વ્યવહાર છે, પારમાર્થિક વાતમાં કાંઈ છે જ નહીં. કાંઈ બને ત્યાં સુધી તો જાય જ નહીં. જાય તો પણ એ બીજા થઈ અથડા હોય એવા લાગે લગભગ, બીજા જમીન આવ્યું છે. અભિનંદન ગ્રંથમાંથી વાત આવે, તમે મને બોલાવો છો લગ્ન અવસરે, પણ મારે તો કાંઈ આવવાનો ભાવ નથી અને એવા કાર્યમાં મને કંઈ ઉપસ્થિત રહેવું ગમતું નથી. શ્રીમદજીએ એમને બેનના લગ્ન તો એમ કેમ કાં જવું પડે છે, ન જવું પડે તો સારું, આવવાની ઈચ્છા નથી. પણ એમના પિતાશ્રીની આજ્ઞા થઈ કે નહીં આવવાનું જ છે તમારે. તો કેટલા કચવાતા પરિણામ થઈ ગયા છે એના પત્રો બીજાને લખ્યા છે એના ઉપરથી. બાપને તો ખબર ન પડે, એવા પત્રો જો ઉપલબ્ધ ન હોત, પ્રાપ્ત ન થઈ આવે તો ખબર ન પડે. એમ થાય કે એ તો જોતા હતા, એ તો તું આમ કરતા હતા, ફલાણું કરતા હતા, ડિગ્રું કરતા હતા. આવશે બધવામાં છે, આપણે ક્રમથી બધું આવશે. હું લીધું છે 61માં કે સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા કરુણા દાખલ છે. મહેમાન થઈને આવ્યો છે. શું આમાં એક વાત આવે છે દોહા પાવડમાં કે કોઈ આવાગમન કરતા એવા જે મહેમાનો હોય એનું ગામ વસાવવા માંગે તો ગામ વસે ખરું. કોઈ એમ કે ભાઈ મારે તો 5 દિવસ રહી શકું એમ છે, કોઈ કહે કે હું 25 દિવસ રહીશ, કોઈ કહે કે હું 1 દિવસ રહીશ, કોઈ કહે કે હું 1.5 મહિનો રહીશ. હવે એ જે આવવા જવાવાળા માણસ છે એનાથી કંઈ ગામ વસે? જેને કાયમ રહેવું હોય ઘર કરીને એનાથી ગામ વસે, પણ મહેમાનની જેમ જેને આવવું હોય એનાથી એવા માણસોથી ગામ કેવી રીતે વસે? એમ આ જીવને આવવા જવા વાળાનું ગામ વસાવ્યું છે. આટલા દીકરા થયા, આટલા દીકરી થઈ, આટલા મા બાપ, આ પત્ની, આ ફલાણું ભાઈઓ, હતી આ આપણું ઘર, એવો બેડા તંબુ નાખીને બેસી જાય છે, ગામ વસાવી નાખે છે. પણ બધા આવવા જવા વાળા છે, કોઈ રહેવા વાળા નથી. આવ્યા છે, બેસે, સીધી વાત છે. તો કે આપણો આત્મા કે બધા આપણે પરોણો, પરોણો એટલે મહેમાન, કાઠિયાવાડી ભાષા છે. પરોણો એટલે અમારે ત્યાં મહેમાનને પરોણો કહે છે. અમારા ત્યાં પરોણા આવ્યા છે, બહુ જૂની કાઠિયાવાડી ભાષા છે. પાવણા કહે છે, ઠીક, ભરતી ભાષા છે ને. અમારે ત્યાં પરોણો કહે છે, 2-4 દિવસ માટે આવ્યા હોય અમારે ત્યાં પરોણા છે. કોણ આવ્યું છે? તો પરોણા આવ્યા છે. આપણો આત્મા અનિશ્ચિત મુદતથી અહીંયા રહેવા આવ્યો છે, પરોણા જેવો છે. આથી વધારે એને લાગણી નહીં રાખવી જોઈએ. આથી વધારે લાગણી રાખે એટલે પરિણામ બગડ્યા વિના રહે નહીં. આ સીધી વાત છે. 20 વર્ષ તો એને કેટલો વૈરાગ છે, આ તો એમને લગભગ લગ્ન થવાની ઉંમર છે આ દિવસોમાં, તો આ ઉંમર આસપાસ એમને 19-20 વર્ષ. હા, એવું વાતાવરણ હતું, છતાં અંદરનું વાતાવરણ જુદું હતું. પાસઠ, પરિગ્રહની મૂર્છા પાપનું મૂળ છે. પરિગ્રહ તરફની તીવ્ર પરિણામ કે જેને લઈને પોતાના સ્વરૂપની સાવધાની છૂટી જાય, સ્વરૂપ સાંભળે નહીં, સ્વરૂપ સંભાળ ન કરી શકે એવા તીવ્ર પરિગ્રહ તરફના પરિણામ, પછી જાળવવાના હોય, વધારવાના હોય, સાચવવાના હોય, મેળવવાના હોય, એ પાપનું મૂળ છે. એ અનેક પાપને જન્મ આપનારું સ્થાન છે. 64 દેવ દેવીની તુષ્માનતાને શું કરશું, જગતની તુષ્માનતાને શું કરશું, તુષ્માનતા સત્પુરુષની ઈચ્છો પ્રસન્ન થાય, તુષ્માન થવું એટલે પ્રસન્ન થવું, કે બે બે પ્રસન્ન થાય તો શું કરશો તમે, શું કરશો એને, અમે આ જગત આખું અમારા ઉપર પ્રસન્ન થાય તો અમે શું કરીએ, આ લોકો માન પાછળ દોડે છે, આખું જગત અમારા ઉપર પ્રસન્ન થઈને રહીએ તો એને અમારે શું કરવાનું, કોઈ દેવદેવીઓ પ્રસન્ન થાય તો અમારે શું કરવાનું, એક સત્પુરુષ અમારા ઉપર પ્રસન્ન રહીએ, બસ આટલી ઈચ્છા અમને છે. એ સત્પુરુષ તો હવે ક્યાં બેસી ગયા છે એમના હૃદયમાં, કેવું મુશ્કેલ પડે એવી વાત છે. એ બહુ શૈલી કરી છે આ વિષયમાં, એમણે જે શૈલી કરી છે, રજત કરી છે, મજા નથી તો પણ જાતિ સ્મરણ હતું એટલે ખ્યાલ આવ્યો છે કે આ જીવે એટલો પરિશ્રમ કર્યો તો પણ પત્તો ન લાગ્યો જે માર્ગનો, એ સત્પુરુષના સમાગમે સહજ માત્રમાં લાગ્યો એવું રહસ્ય એમણે ખોલીને આપ્યું. એટલે એમ કહે છે કે સત્પુરુષની નજીક કોઈ જીવ જાય તો એને નસીબાડે પાંદડું ખસતા વાર લાગે એટલી વાર લાગે, જો એનું હિત સાધવું હોય તો, એને પોતાને હિત સાધવું હોય તો નસીબાડે પાંદડું છે, બીજું કાંઈ વધારે વાર નથી. અને એ વાત એમણે બરાબર સમજી છે, અનુભવી છે, એટલે એ વાતોને અનેક રીતે રજૂ કરે છે. હા, ભાવના અમે તો મળતા નથી, અને ન હોય તો એનો વિવેક ન થાય, અવિવેક થાય તો એના જેટલું દુર્ભાગ્ય બીજું હોય નથી. એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતા તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એક નિષ્ઠાએ જો જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં આવે તો અવશ્ય એને આત્મજ્ઞાનની તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય જ છે. આ સત્પુરુષના સમાગમનો બહુ મોટો લાભ એ છે કે એને જન્મ મરણ છૂટવા સહેલા છે. એક નિષ્ઠાએ એટલે બીજો વિકલ્પ નહીં, એક નિષ્ઠા, નિષ્ઠા એટલે શ્રદ્ધા, એક નિષ્ઠા જેમાં કાંઈ બીજો વિકલ્પ ન ઉઠે પછી, એવી શ્રદ્ધા એને એક નિષ્ઠા કહેવામાં આવે, પૂરેપૂરી નિષ્ઠા. એક નિષ્ઠા એટલે પૂરેપૂરી નિષ્ઠા, કે જે કહે છે તે યોગ્ય જ છે એમ, આમ કેમ કહે છે એ પ્રશ્ન નથી. એ તો સત્પુરુષ મળવા છતાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તો એનું કારણ જ આ છે કે જે કાંઈ ખામી છે એ આ નિષ્ઠાની ખામી છે, બીજું કાંઈ છે. બોતેરમાં કેટલોક સિદ્ધાંત લીધો છે કે ક્રિયાએ કર્મ, ઉપયોગે ધર્મ, પરિણામે બંધ, ભ્રમે મિથ્યાત્વ, જન્મતે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શોકને સંભાળવો નહીં, આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. કે વિષય કરી જાય. ક્રિયા તે કર્મ, જેટલા કોઈ શુભાશુભ પરિણામ થાય છે એ બધા કર્મ છે. જીવનો ઉપયોગ છે, જ્ઞાનનો ઉપયોગ છે, એ ધર્મ છે. કેમ કે જ્ઞાન છે એમાં સ્વભાવ અંશ ખુલ્લો છે, અને જે અંશ છે એ ત્રિકાળીનો અંશ છે. એટલે સ્વભાવ છે એના ત્યાં પૂરેપૂરા દર્શન થાય છે અંશ ઉપરથી. એ ઉપયોગ તે ધર્મ છે, અથવા વિપરીત ઉપયોગ કરે તો તે અધર્મ છે, આત્માનો ઉપયોગ કરે તો એ ધર્મ છે. પરિણામ એ બંધ, જેવા પરિણામ કરે એવો બંધ થશે, તીવ્ર કરે બંધ કરે, જેવા જેવા જેવી યોગ્યતાના પરિણામ કરશે એવો બંધ થશે, પરિણામે બંધ થશે. એમ શરીર ચાલ્યું માટે બંધ થયો એમ નહીં, વાણીથી માટે બંધ થયો એમ નહીં, પરિણામ ઉપર બંધ થશે. મન વચન કાયાની સાથે એના સંબંધ નથી, પણ પરિણામ સાથે બંધનો સંબંધ છે જીવના પરિણામનો. પરિણામ એટલે જીવના જીવની પર્યાય. જેમ કે એક માણસ ગુસ્સો કરે છે પણ તીવ્ર રસ નથી, એક માણસ શાંત દેખાય છે પણ અંદરમાં તીવ્ર ગુસ્સો કરે છે, બોલતો કઈ નથી, તો પરિણામે એને બંધ છે. હા, પરિણામ, પરિણામ એટલે ભાવ, ભાવ એટલે જેમ તાંબુલી મત છે સાપની નરકે જાય છે, મારતો નથી કોઈને, મારી શકે એવું શરીર નથી એની કઈ, એટલે તો તાંબુલી એટલું હોય, તંબુલી જેટલું એનું શરીર છે કોને ખાય. પણ મગરમચ્છ ઉપર બેઠો છે એ મગરમચ્છની મુરત ગણે છે, કે મોટું ફાડી નામ નામ રાખે છે, કેટલા એમાં કેટલા ગયા, હું તો કોઈ જવા જ ન હતો. હા, પરિણામે બંધ છે. મગરમચ્છ જે નહીં જાય હાથની નરકે, આ હાથની નરકે જાય એમ, એવી રીતે પરિણામે બંધ છે. જેમ કે કોઈ શુભ પરિણામ કરે છે પણ સાથે એનું અભિમાન કરે છે, દાન આપે છે, સ્તુતિ બોલે છે, સ્વાધ્યાય કરે છે, પૂજા કરે છે, સાથે સાથે એનું અહંકાર પણ કરે છે, તો પરિણામે બંધ છે. જેવા પ્રકારના પરિણામ છે એવું બંધ કરશે, ક્રિયા પ્રમાણે નહીં પડે. ક્રિયા તો પૂજાની ચાલે છે, એનો બંધ નહીં પડે, બંધ પરિણામ થશે એવું થશે એમ, ભાવ પ્રમાણે. ભ્રમ એ મિથ્યાત્વ, જે મિથ્યાત્વની પરિણામની વાત કહેવામાં આવે છે, એક પ્રકારનો ભ્રમ છે. આત્માના મૂળ સ્વરૂપને ભ્રમિત દશામાં વર્તમાન સ્થિતિએ જોઈ રહી છે કે આવો હું આત્મા છું, એ મિથ્યાત્વ છે. એ જ્ઞાનની અપેક્ષાએ એક ભ્રમ છે. ખરેખર આત્મા તો બ્રહ્મ તે આત્મા છે, ત્રિકાળ એકરૂપ રહેનારો જે પરમ બ્રહ્મ છે તે આત્મા છે. શંકા છે એ શલ્ય છે, એટલે કે જે નિશંકપણે તત્વ સમજવું જોઈએ એમાં શંકા રહે છે એક શલ્ય છે. શોકને સંભાળવો નહીં, એટલે યાદ કરીને શોકાન્વિત પરિણામ કરવા નહીં. આવી ઉત્તમ વસ્તુ, ઉત્તમ શિખામણ જ્ઞાનીઓએ મને આપી છે. સુખી થવા માટે ને દુઃખી નહીં થવા માટે આ જ્ઞાનીઓની શિખામણ છે. જગત જેમ છે તેમ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ. જગત તો જેવું છે તેવું છે, અને જેમ છે તેમ છે, ત્રણેય કાળે જેવું છે તેવું રહેવાનું છે, પણ એને જોવા માટેની દ્રષ્ટિ તત્વજ્ઞાનની તો હોવી જોઈએ. તત્વની દ્રષ્ટિએ જગતનું અવલોકન કરવું, લૌકિક દ્રષ્ટિએ જગત જે રીતે જોઈએ છે એ રીતે નહીં, જગતના લોકોની દ્રષ્ટિએ નહીં પણ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જગતને જોવું. તો જગત માટે કોઈ અનુચિત પરિણામ નહીં થાય, જગતને જોઈને પણ અનુચિત પરિણામ નહીં થાય. એક જગ્યાએ પોતે લખે છે કે જગતને એને જગતની લીલાને, એટલે જગતમાં જે થઈ રહ્યું છે એને મફતમાં બેઠા બેઠા જોઈએ છીએ, એટલે જ્ઞાતા દ્રષ્ટાથીને જોઈએ છીએ. આને આમ કેમ કર્યું, આને તેમ કર્યું, એ અમને રાગ દ્વેષ થતા નથી. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ છીએ કે જે કાળે, જે ક્ષેત્રે, જે દ્રવ્ય, જે રીતે પરિણમવાનું, જે ભાવે પરિણમવાનું, તે રીતે પરિણમવાનું છે. મારે એથી કોઈ લાભે નથી ને નુકસાને નથી. પોતે સુધી.